શ્રોતા મિત્રો, ગ્રંથની ઓળખ શ્રેણી હેઠળ પર્થથી અમિતભાઈ આજે આપણી સાથે વાત કરી રહ્યા છે વેવિશાળ નામની નવલકથા વિશે. અમિતભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ નેતલબેન, અને ગુજરાતી શ્રોતો મિત્રોને મારા પ્રણામ. હેલો, નમસ્તે.
નવલકથા વિશે વાત કરીએ તે પહેલા જે નવા જોડાયેલા શ્રોતા મિત્રો હોય તેમને યાદ કરાવી દઈએ કે અમિતભાઈને વાંચનનો શોખ છે અને વોલન્ટરીલી પોતાનો ટાઈમ કાઢી જે કોઈ નવલકથાઓ વાંચી છે તેનું વિશ્લેષણ આ કાર્યક્રમમાં રજૂ કરી રહ્યા છે. અમિતભાઈ, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ નેતલબેન. ગુજરાતીનું તો એવું છે નેતલબેન કે તારા નામનો ટવકો મેં મારી છાતીમાં રાખ્યો છે, કક્કો ક્યાં ભૂસ્યો છે, હજુ પાર્ટીમાં રાખ્યો છે. ભલે મલક મલક ને ધૂળ ચોટી છતાંય મેં મારો ધબકાર ગુજરાતીમાં રાખ્યો છે.
ઓહો, સુંદર.
થેન્ક યુ, થેન્ક યુ.
આજે જે નવલકથાની વાત કરવી છે તેના લેખકની ઓળખાણથી શરૂઆત કરશો?
ચોક્કસ. ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના જૈન વણિક જ્ઞાતિના લેખક છે. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું પદ આપ્યું હતું સ્પોન્ટેનિયસલી. ડાયરાની જાન જે કહેવાય, રક્તુંબીનો રંગ, રક્ત તપકતી સો સો ચૂંદડી સમરાંગણથી આવે, એ એમના લખેલા છે. પોતે પત્રકાર હતા. સૌથી વધુ તમને અત્યારના જમાનાની વાત કરું તો રવીન્દ્રનાથ ટાગોરે અમાર નવવર્ષા નામનું એક ગીત લખેલું, એનું અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ કર્યું. અને રામલીલા મૂવીમાં સૌથી ફેમસ ગીત જે આજે અત્યારે નવરાત્રીમાં ચાલે છે, મન મોર બની થનગા કરે, એ પણ ઝવેરચંદ મેઘાણીએ લખેલું. એમનું વર્ણન ખૂબ સારું, આપણી આંખ સમક્ષ દ્રશ્ય ભેગા થાય એવું છે. અને એ જૈન કુટુંબના હતા અને વેવિશાળ નોવેલ જૈન કુટુંબની છે એટલે એમાં જૈન શબ્દો આવે છે. શાતામાં, ખમા, સમતા, બચાડા જેવું, સ્વતંત્ર, સ્વતંત્રના બદલે સ્વતંત્ર, આવી ભાષા છે.
અમિતભાઈ, જ્યારે પણ તમે કોઈ નવલકથા પસંદ કરીને તેના વિશે ચર્ચા કરો છો તેનું એક વિશેષ મહત્વ હોય છે. વેવિશાળ નવલકથાનું મહત્વ શું છે? વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ધીસ પર્ટિક્યુલર નોવેલ?
બહુ સરસ વાત કરી તમે. આ નવલકથાનું મહત્વ એવું છે કે વર્લ્ડ વોર વન અને વર્લ્ડ વોર ટુ વચ્ચેના સમયગાળાની વાત છે, પહેલી વાત તો. અને બીજી કે સૌરાષ્ટ્રમાં જૈન વણિક કુટુંબો જે વેપાર ધંધો કરતા એમાંના ઘણા માઇગ્રેટ થયા અને માઇગ્રેટ થઈને મુંબઈ તરફ ગયા. જે મુંબઈ ગયા એ લોકો ઉપર મરાઠા કલ્ચર, વેસ્ટર્ન કલ્ચર, મિશનરીઓ અને બીજા કર્ણાટક બાજુના કલ્ચરનો પ્રભાવ પડ્યો. એને કારણે એમની માનસિકતા કેવી બદલાઈ અને રૂઢિચુસ્ત સમાજની માનસિકતા શું હતી એ વચ્ચે બે વચ્ચેની જે ક્રાઇસિસ છે એની આ વાત છે. એ સિગ્નિફિકન્ટ છે આ નોવેલની.
અને વાર્તાનો એક સારાંશ આપી શકશો? કારણ કે ઘણા અમારા શ્રોતા મિત્રો છે જેમને આપણે આ વારસા વિશે અવગત કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ તે લોકો ગુજરાતી વાંચી નથી શકતા, એટલે અત્યારે તમારી વાત સાંભળીને તેમને રસ પડ્યો હશે તો પણ વેવિશાળ નવલકથા વાંચી નહીં શકે તેમને માટે વાર્તાનો સારાંશ રજૂ કરશો?
ચોક્કસ. જો આ વાર્તા સૌરાષ્ટ્રના એક થોરવાડ નામનું ગામ અને રૂપાવટી ગામ, રૂપાવટી નામનું ગામ હતું, એ બંને ગામના જૈન કુટુંબની વાત છે. એ બંને કુટુંબો ઘાસલેટ, નોવેલના શબ્દો પ્રમાણે કહું કે ઘાસલેટ, ગંધારુ ઘી અને કપાસનો વેપાર કરતા. ગંધારુ ઘી એટલે કે વાસી ઘી, જે લોકો નવું ઘી બનાવતા સૌરાષ્ટ્રમાં એમને ત્યાં નવું ઘી થાય એટલે જૂનું ઘી વેચી આવતા દુકાને, એને ગંધારુ ઘી કહેતા. નોટ અધરવર્લ્ડમાં, ભગવદ્ ગોમંડળમાં આના વિશે વધારાની કોઈ ટિપ્પણી કરી નથી. આ જે બંને વેપારીઓ હતા, એક જે રૂપાવટી ગામનું કુટુંબ હતું એમાં બે ભાઈઓ હતા. એ બંને ભાઈઓ વચ્ચે એક જ દીકરી હતી, નાના ભાઈના દીકરી હતી, એનું નામ સંતોષ. આ કુટુંબ મુંબઈ માઇગ્રેટ થયું. મુંબઈ થયું અને એમની નીતિને કારણે, પોતાના સમાજના સપોર્ટને કારણે અને અથાગ મહેનત કરીને એ કુટુંબ ઘણું આગળ આવ્યું. એટલું આગળ આવ્યું કે જે જમાનામાં મુંબઈમાં ઘોડાગાડી ફરતી એ જમાનામાં તેમની પાસે બે શોફર વાળી કાર હતી, આઈ મીન બે કાર હતી ને બંનેના શોફર જુદા હતા, એટલું આગળ આવ્યું. મોટાભાઈ જે હતા કુટુંબના સભ્ય મોટાભાઈ, એ મુંબઈ આવ્યા અને પ્રસાદદાર થયા એટલે મોટા શેઠને એમ થયું કે મારી દીકરી સંતોક ના તો જૂનું કહેવાય, આ જમાનામાં ના ચાલે, એને સુશીલા આપ્યું, એને વાયોલિન ને દુલરૂબા શીખવા મોકલી, એમ આટલું ફોરવર્ડ ફેમિલી હતું. તેમણે પેલા ગામડાના રૂપાવટી નામના ગામના દીપચંદ શેઠના દીકરા સુખલાલ સાથે આ સુશીલાના વિવાહ નાનપણમાં કરી દીધેલા. હવે આ તો બહુ આગળ આવી ગયું કુટુંબ ને, બાકીનું કુટુંબ, પેલું બીજું કુટુંબ હતું જે સૌરાષ્ટ્રમાં રહે એ જ સ્થિતિ હતું. એટલે મોટા શેઠને એમ થયું કે મારી દીકરી સુશીલા છે, પોતાને તો દીકરી હતી નહીં પણ બંને ભાઈઓ વચ્ચે એક જ દીકરી હતી, એના લગ્ન દીપચંદ શેઠના સુખલાલ સાથે શું કામ કરવા જોઈએ, તો ગામડીઓ છે, અભણ છે, એને કઈ ભાન નથી પડતું. એટલે એમણે ગામમાં મુંબઈમાં એક વિજયચંદ્ર કરે એનો કોઈ છોકરો શોધી કાઢ્યો અને એની સાથે વેવિશાળ કરવાનું નક્કી કર્યું. પણ અગાઉ તો વેવિશાળ થઈ ગયા હતા એટલે એમણે જે કઈ તરકટ કરવા પડે, ફ્રોડ કરવા પડે, સામદામ દંડ ભેદની નીતિ કરવી પડે એમ કરી અને છૂટાછેડા કરાવવાનું, ફારગતિ શબ્દ છે, ફારગતિ કરાવવાનું નક્કી કર્યું. એમણે પેલા દીપચંદ શેઠને એમ કહ્યું કે ભાઈ તમારા દીકરા સુખલાલ અહીં મોકલી આપો, અમે એને ટ્રેનિંગ આપીશું, અહીંયા એને ભણાવીશું ગણાવીશું અને એને મોટો વેપારી બનાવીશું. પેલા દીકરાનું મન નહોતું, એના મમ્મી મરણ પથારી હતા, પેલિએટિવ કેર પર હતા, છતાં પણ એને દીપચંદ શેઠે મોટા માણસને નાપ ના પડાય એટલે પોતાના છોકરાને મોકલી આપ્યો. આ છોકરો મુંબઈ આવ્યો ને એટલે આખી વાત જ બદલાઈ ગઈ. એ મુંબઈ સ્ટેશન ઉતર્યો ત્યાંથી જ એવું થયું કે એને લેવા કાર ના મોકલી, અને એ કે ભાઈ એની જાતે તો એની જોડે પૈસા લાયો હશે તો ઘોડાગાડીમાં પેઢીએ જશે, પેઢીએ રાખ્યો, એને કઈ જમીન પર સુવાનું. અને એમના બધા એમ્પ્લોયીને નોવેલમાં શબ્દ છે કારકુનો અને મુનિમો, એને એમ કહ્યું કે તમારે આ છોકરાને હેરાન કરવો. અને મેનેજર હતા એને એમ કહ્યું કે આપણે આની જોડે ગમે તેમ કરીને ફારગતિ લખાઈ લેવી છે, એ જ રીતે હેરાન કરવો. અને 3 મહિના સુધી તો સુશીલાને એને મળવા જ ના દીધી. પેલા છોકરાની મનોસ્થિતિ એવી છે કે દિવસે ગદ્દા મજૂરી કરે અને રાત્રે એને પોતાની માના વિચાર આવે કે પત્ના વિચાર આવે કે મારે મારા ગામ જતું રહેવું પડે, હું શું કહેશે, હું મોટા ઉપર માઇગ્રેટ થઈને આવ્યો ને પાછો જવું શું થાય. 3-1 મહિના પછી ઉનાળાના દિવસો આવ્યા, કેરીની સિઝન આવી, એટલે જે શેઠ હતા એમણે પર્વતો પાસે મુંબઈમાં પહાડ હોય ત્યાં એરિયામાં સરસ સરોવર છે ત્યાં એક પાર્ટી રાખીને ત્યાં બધાને બોલાયા. ત્યાં સુખલાલ નહીં બોલાયો. આગલા દિવસે રાત્રે કેરીના ટોપલા પહોંચી ગયા, મીઠાની બહેણીઓ પહોંચી ગઈ, એવું બધું લખ્યું છે. પેલા જોડે એટલું વૈતરું કરાવતા એને કાકલુદી કરીને રિક્વેસ્ટ કરીને મેનેજર જોડે કેરીઓ ગોળવાની જોબ માંગી બીજે દિવસે પાર્ટી માટે. અને એટલો થાકી ગયો હતો કે ત્યાં સુઈ ગયો, એક રૂમમાં સુઈ જ ગયો. આ દરમિયાન પેલો સુખલાલ જે રૂમમાં સુઈ ગયો હતો અને ત્યાં અનાયાસે સુશીલા જેની સાથે વેવિસર થયા હતા એ આવી ગઈ. ત્યારે પહેલી વખત 3 મહિના પછી સુશીલા અને સુખલાલ મળ્યા. સુખલાલ એને જોઈને અચંબિત થઈ ગયો અને પછી નોવેલમાં એવી સરસ ભાષા લખી છે કે પારકી કન્યાના શરીર પર ઉંદરડા દોડાવવાનું જોખમ સુખલાલને ખબર હતી. અને સામે સુશીલા માટે એવું લખ્યું છે કે ગોળગીના પાંજરામાં ઉંદરડી ભરાઈ જાય તેની જે મનોસ્થિતિ હોય એવી મનોસ્થિતિ સુશીલાની થઈ. આવા શબ્દો વાપર્યા છે. પણ બંને જણા પહેલી વાર મળ્યા અને કઈ વાતચીત થઈ ત્યારે સુશીલાને એમ થયું કે ભાઈ મારા કાકા અને મારા ઘરવાળા બધા કહે છે કે પેલો તો ગામડીઓ છે, એના બુદ્ધિ નથી, એવું તો કઈ નથી, આ તો એકદમ સ્વસ્થ છે. અને આને પણ એમ થયું કે ભાઈ આ બધા ઘરવાળા બધા અભિમાની છે પણ આ દીકરી તો, આ છોકરી તો સારી છે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. પણ એ જ રાત્રે સુખલાલ એકદમ બીમાર પડ્યો અને બ્રેઇન હેમરેજ થયું. પેલું આખો દિવસ કામ કરે ને આગળ એમ ડબલ વિચારો હતા એટલે હોસ્પિટલમાં ગયો. એટલે ત્યાં બીજો પ્લોટ આવ્યો, એક પ્લોટ મુંબઈનો, બીજો પ્લોટ આ હોસ્પિટલમાં. શું થાય છે તો ત્યાં એક લીના નામની ક્રિશ્ચિયન નર્સ હતી. ક્રિશ્ચિયન નડાયક ને એવા પ્રશ્નો હતા એ વખતે. લીના નર્સ અંગ્રેજી શબ્દોથી એને બોલાવતી, ના થોડું થોડું અંગ્રેજી સમજતો, હવે ભાષા પાછી બદલાઈ. બીજી બાજુ મોટા શેઠે શું કર્યું કે પેલા છોકરો માદો પડ્યો એટલે છોકરાના બાપને ખબર પડી ઉડતી ઉડતી, એટલે સીધો મુંબઈ આવી ગયો. મુંબઈ આવી ગયો અને જમતા હતા ત્યારે આ દીકરી સુશીલા એમને પીરસતી હતી, તો એને એ પણ બહુ સંસ્કારી લાગ્યા. જમતા જમતા એમણે કંસારમાં ઘી એવી રીતે નાખ્યું કે એક પણ ટપકું બહાર ના જાય, અથાણું લીધું તો એમાંથી રેલો ના નીકળ્યો તેલનો, અને જરૂર કરતા વધારે ખાય નહીં, જલ્દી જલ્દી ખાય નહીં, એટલે એને પણ સારી છાપ પડી. જમ્યા પછી પેલા શેઠે દીપચંદ છોકરાના બાપને બરોબર ખખડાયા કે મારી પાસે એવા સર્ટિફિકેટ છે કે તમારો છોકરો માણસમાં નથી, આઈ મીન ઇમ્પોર્ટન્ટ છે, તમે એને જો ફારગતિ નહીં લખી આપો તો હું નાતમાં જઈશ અને નાતમાં જઈને તમારે આમ ઝઘરા ઉડાવીશ. બાપ તો ગભરી ગયા, ત્યાં હોસ્પિટલ ગયા અને ચૂપચાપ દીકરાને લઈને પોતાના બીજા કુટુંબીજનને ત્યાં જતા રહ્યા. દરમિયાન સુશીલાના જે કાકી હતા, મોટા શેઠના પત્ની, ભાભુ તરીકે ઓળખાતા એને ન્યાયાલયમાં એવું નામ છે, એમને થયું કે ચલો હું જાત્રા કરવા જઉં. એમણે પ્લાન જ કર્યો હતો, જાત્રાનું બહાનું હતું, અને એ દેશમાં ગયા સુશીલાને લઈને. ત્યારે ભાભુએ એમ કહ્યું કે જો તમે આ બેના લગ્ન નહીં કરાવો તો હું દીક્ષા લઈ લઈશ. એવું કરી અને એને પરાણે બંનેના લગ્ન કર્યા. 1940 ની સાલની વાત છે. એ સમયમાં લગ્ન પેલા મોટા સાથે ના છૂટકે લગ્ન કરવા પડ્યા અને ભાભુનું મન એટલું ઉઠી ગયું કે લગ્ન કર્યા છતાં પણ એમણે દીક્ષા લઈ લીધી. સુશીલા અને સુખલાલના લગ્ન થઈ ગયા અને શેઠ પાછા નાસી પાસ થઈને મુંબઈ જતા રહ્યા. એવી રીતે આ નોવેલનો અંત આવે છે. સુશીલાના સાસુ સુખલાલના માતા મરણ વખત જે કરુણ પ્રસંગ છે એટલો સરસ રીતે મેઘાણીએ વર્ણવ્યો છે કે બોલ ભલાની આંખમાં આંસુ આવી જાય. એટલે આ જૂની પેઢી ને નવી પેઢી અથવા તો સુધરેલો સમાજ અને રૂઢિચુસ્ત સમાજ વચ્ચેના ક્રાઇસિસની આ નોવેલમાં વાત છે.
અમિતભાઈ, વિગતે આ નવલકથા વિશે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ નેતલબેન.